અઠવાડિયે ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારે સ્કૂલ અને યુનિવર્સિટીના ફંડિંગમાં વ્યાપક ફેરફાર સૂચવ્યા છે. આવો જોઈએ કોની ફી કેટલી વધી શકે છે અને કોની કેટલી ઘટવાની શક્યતા છે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
પહેલા નજર નાખીએ નવા સ્કૂલ ફંડિંગ પર. તો કેન્દ્ર સરકારની નવી સ્કૂલ ફંડિંગ યોજનાને વિવિધ રાજ્યો અને શિક્ષક સંગઠનો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ બધા ફેરફાર વિશે આપણે અગાઉ સાંભળી ચૂક્યા છીએ, કારણ કે વર્ષ 2011માં ગિલાર્ડ સરકારના નેતૃત્વ હેઠળ ભૂતપૂર્વ ઉદ્યોગપતિ ડેવિડ ગોન્સ્કીએ આ યોજના રજૂ કરી હતી. આ યોજનામાં નબળા સામાજિક આર્થિક વિભાગના વિદ્યાર્થીઓ, અપંગતા ધરાવતા લોકો અને બિન અંગ્રેજી ભાષાના લોકો માટે વધારાના સપોર્ટનો સમાવેશ છે. વળી નાની ગ્રામીણ સ્કૂલો અને પ્રાદેશિક વિસ્તારની સ્કૂલો માટે પણ વધુ આર્થિક સહાયની સૂચના છે. આગામી 10 વર્ષમાં ભંડોળને 75% સુધી વધારવાનું વચન પણ સરકારે આપ્યું છે, પરંતુ ટૂંકા ગાળામાં એટલે કે તરત શાળા દીઠ કેટલી આર્થિક સહાય કેન્દ્ર સરકાર તરફથી મળશે તે આંકડા વિશે અનિશ્ચિતતા છે. કેન્દ્રના શિક્ષણ પ્રધાન સાયમન બર્મિંગહામ:
ફંડિંગ ધેટ વિલ ગ્રો ફ્રોમ $17.5 બિલિયન ધીસ યર ઇન 2017 ટુ $22.1 બિલિયન બાય 2021, ગ્રોઇંગ થ્રુ ટુ $30.6 બિલિયન બાય 2027.
ભૂતપૂર્વ ઉદ્યોગપતિ ડેવિડ ગોન્સ્કીએ વર્ષ 2011માં ગિલાર્ડ સરકાર હેઠળ ઓસ્ટ્રેલિયાની શાળાઓની જરૂરિયાતો વિશે અભ્યાસ કર્યો હતો અને આ ફંડિંગ યોજના સૂચવી હતી. ત્યારે કોલિશન પક્ષના ઘણા સભ્યોએ આ યોજનાની ટીકા કરી હતી.
Because I believe that we can do good things with the additional money, and I'm very pleased that there is substantial additional money even over indexation and in the foreseeable future.
એટલે 6 વર્ષ પછી ડેવિડ ગોન્સ્કી અને કોલિશન પક્ષના નેતા અને વડાપ્રધાન માલ્કમ ટર્નબુલને અચાનક એક જ સૂરે ગાતા જોઈ આશ્ચર્યજનક પરિસ્થિતિ સર્જાઈ છે. વિપક્ષમાં બેઠા જે યોજના અસ્વીકાર કરી હતી તેને હવે અમલમાં લાવવા બદલ વડાપ્રધાને કહ્યું કે તેમનું આ પગલું ઓસ્ટ્રેલિયાની બધી જ શાળાઓને એક સ્તરે લાવવાનો પ્રયત્ન છે, જેથી દરેક ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીને તેના હકની સુવિધાઓ મળી રહે. કોઈ અમુક શહેર કે અમુક પરામાં રહે છે એટલે અમુક સુવિધાઓથી વંચિત રહી જાય છે, અને 65% સદ્ધર એવા સબર્બ્સમાં સ્કૂલ્સ પાસે ઘણી બધી સુવિધાઓ મળી રહે છે. આ તફાવત દૂર કરવા ડેવિડ ગોન્સ્કીએ સૂચવેલા ફેરફારો અમલમાં લાવવા માંગે છે.
The performance of Australian students in reading, science and maths in particular has been falling. Now today's announcement is about turning those results around by increasing the investment and ensuring fairness in the way Australian schools are funded. We will get Australian students back to the top of the class. This investment will set Australian children on the path to academic excellence and success in their future lives.
નાયબ વિપક્ષ નેતા તાન્યા પ્લિબર્સે કહે છે કે વાસ્તવમાં સરકાર શિક્ષણ વ્યવસ્થામાં $22 બિલિયનનો કાપ મૂકી રહી છે, કારણ કે ભૂતપૂર્વ કોઅલિશન સરકારે ઓસ્ટ્રેલિયાની શાળાઓ પર $30 બિલિયનનો કાપ મૂક્યો હતો અને હવે માલ્કમ ટર્નબુલના નેતૃત્વ હેઠળની કોઅલિશન સરકાર તેમાંથી જ $18 બિલિયન પાછા આપી રહી છે.
Smoke and mirrors, pea and thimble effort to hide the fact that instead of cutting $30 billion from schools over the decade, this government will cut $22 billion from schools over the decade.
ઓસ્ટ્રેલિયાની શાળાઓ પર અભ્યાસ કરનાર ડેવિડ ગોન્સ્કીના સૂચનો અમલમાં આવશે એ જાહેરાત સાથે જ નવા ફંડિંગ મોડેલ હેઠળ જે વધારાના નાણાં ફાળવવામાં આવે તેનો સૌથી સારો ઉપયોગ કઈ રીતે થઈ શકે તે વિશે પણ અભ્યાસ કરવાની જવાબદારી ડેવિડ ગોન્સ્કીને જ સોંપવામાં આવી છે.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
હવે જોઈએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝમાં ફંડિંગના સૂચિત ફેરફાર. ઓસ્ટ્રેલિયાના કેન્દ્રીય બજેટ માટે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે સરકારે યુનિવર્સિટી ફંડિંગમાં મોટા કાપના સંકેત આપ્યા છે, જેને પગલે વિદ્યાર્થીઓ માટે ફીનો ખર્ચ વધશે. 4 વર્ષની બેચલર્સ ડિગ્રી પર વિદ્યાર્થી દીઠ $3,500 ફી વધારાની શક્યતા છે, અને સરકારે કુલ $3 બિલિયન યુનિવર્સિટી ફંડિંગમાંથી પાછા ખેંચી લીધા છે. શિક્ષણ પ્રધાન સાયમન બર્મિંગહેમે આ ફેરફાર વિશે યુનિવર્સિટીના નેતાઓ સાથે ચર્ચા કરી છે. ડેલોઇટ કન્સલ્ટિંગના એક અહેવાલમાં કહેવાયું હતું કે વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો વાસ્તવિક ખર્ચ એટલો નથી વધ્યો જેટલું ફેડરલ ભંડોળ ઝડપથી વધી ગયું છે. ખજાનચી સ્કોટ મોરિસન કહે છે કે યુનિવર્સિટીઝ આ તફાવતની રકમ નફાપેટે ધરાવે છે.
What I do know is in the figures that have been released by the education minister today is that funding growth has been at 15%, but costs have been growing at 9.5%, and there's the effective profit equivalent of 6% for these institutions, but for businesses at large it's less than 1%. So I think those three figures tell you something about the capacity, I think, for the sector to deliver better value, even better value, for the students.
વિરોધ પક્ષે શિક્ષણ ક્ષેત્ર પર કાપ મૂકવા બદલ સરકારની ટીકા કરી છે.
No nation can be an innovation nation when you're cutting funding to education. Why should university students have to pay much more to go to university at the same time as the government is giving corporate tax giveaways of $50 billion over the next 10 years?
યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને ચૂકવાતી રકમમાં પણ 2.5% કાપ આવી રહ્યો છે, એટલે ઓસ્ટ્રેલિયાની 8 મોટી યુનિવર્સિટીઝ તરફથી ગ્રુપ ઓફ 8ના પ્રવક્તા વિકી ટોમ્સને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા ભણવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જશે, જેનાથી અર્થતંત્રમાં મોટું ગાબડું પડવાની શક્યતા છે.
We want to be able to demonstrate that Australia is open for business and we want to actually encourage international students to study and to research at our universities. And this is just one more of those little sort of nicks and tucks which damages that perception.
કેન્દ્ર સરકાર અત્યારે વિપક્ષ નેતાઓ સાથે ચર્ચા કરી આ પ્રસ્તાવ માટે ટેકો મેળવવાનો પ્રયત્ન કરી રહી છે, કારણ કે સરકાર ઈચ્છે છે કે આ ફેરફાર આવતા શૈક્ષણિક વર્ષથી જ અમલમાં આવી જાય.